SBS live streams and podcasts are supported by advertising.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organisation a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
મિત્રો, જોત જોતામાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને 10 વર્ષ પૂરા થઈ ગયા. 21 જૂન એટલે કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, અને SBS ગુજરાતીએ આ નિમિત્તે મુલાકાત કરી મેલબર્નમાં રહેતા ડોક્ટર ખુશદિલ ચોક્સી સાથે, કે જેઓ ઓમ યોગા અને આયુર્વેદિક ક્લિનિકના ફાઉન્ડર છે અને તેઓ આ જ ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. ત્યારે તેમની પાસેથી જ યોગ અને પ્રાણાયામની થોડી માહિતી મેળવી લઈએ.
ડોક્ટર ખુશદિલ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી હિયર.
અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે યોગનું ઉદ્ભવ સ્થાન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે શા માટે અને કયા દિવસે ઉજવીએ છીએ?
સંતોષભાઈ, ખૂબ સરસ સવાલ તમે પૂછ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવતા પહેલા કદી કોઈએ આ નામ સાંભળ્યું નહોતું. કદાચ દુનિયાની દ્રષ્ટિએ આ પહેલી વાર થઈ રહ્યું હોય એવું લાગે છે, પણ આજકાલ કરતા આ 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10મો આંતરરાષ્ટ્રીય દિવસ આવી રહ્યો છે, અને 2014માં યુએનમાં 175 કરતા પણ વધારે દેશોએ યોગ દિવસને મંજૂરી આપી. એની પાછળનું એક રીઝન એ હતું કે 21 જૂન એ ભારત માટે, ભારત નોર્ધન હેમિસ્ફિયરમાં આવે તો એ દિવસ સૌથી લાંબામાં લાંબો દિવસ, એટલે કે એમ કહેવાય કે પ્રકાશનો પુંજ આપણા માટે, ભારતીયો માટે ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય. તો એ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવા પાછળનું એક બીજું પણ રીઝન હતું કે એ જ દિવસ હતો જ્યારે ભગવાન શંકરે આ દુનિયાને પહેલી વખત યોગ શબ્દ, યોગની દીક્ષા આપી એમ કહી શકાય, પરિભાષા આપી એમ કહી શકાય. અને આપણા જેવા સામાન્ય માણસો માટે પતંજલિ ઋષિએ યોગ સૂત્રનું એક સુંદર પુસ્તક આપ્યું. તો એ દિવસના માનમાં આપણે એવું કહી શકીએ કે હેપી બર્થડે ટુ યોગ.
ડોક્ટર, તો યોગ કોણ કોણ કરી શકે, અને શું કોઈ યોગ શરૂ કરવા માટે કોઈ ઉંમર ખરી, કોઈ ચોક્કસ ઉંમર, કે પછી કોઈ પણ ઉંમરે ગમે ત્યારે યોગ શરૂ કરી શકાય?
ખૂબ સરસ પ્રશ્ન છે. આજના જમાનામાં જ્યારે જુદી જુદી જાતના યોગ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ ચાલી રહ્યા છે, ભક્તિયોગ સૂત્ર, ભક્તિયોગ કહો કે વિક્રમ યોગા અને હોટ યોગા અને ડોગ યોગા અને એવા બધા ચાલી રહ્યા હોય છે, ત્યારે એમ કહી શકાય કે સૌથી નાનામાં નાનો ઉંમર વ્યક્તિની જે કહેવાય એ માતાની વોમ્બમાં કહેવાય છે. એટલે કે જ્યારે એ વ્યક્તિ જન્મે એના માતાના ગર્ભમાં ત્યારથી એ કરી શકે છે. યોગનો મતલબ છે જોડાવું. તો કોણ કોની સાથે જોડાય? આત્માનું પરમાત્મા સાથેનું મિલન, દેટ ઇઝ કોલ્ડ યોગ. એ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારની પ્રગતિ જો કરવી હોય તો એ યોગથી જ શક્ય છે. અને એટલા માટે યોગમાં કોઈ પ્રોપર ઉંમર નથી બતાવી, પણ હા, જે આસનો છે, જે પ્રાણાયામ છે, એ બધું કરવા માટે એક ફિઝિકલ એક્સરસાઇઝ ટાઈપના રૂપમાં કરવાની હોય ત્યારે એને 8 વર્ષની ઉંમરે કરવી વધુ યોગ્ય છે.
એટલે એવું કહી શકાય કે શરૂઆત તો આપણે માતાના ગર્ભમાં જ થઈ ગઈ હતી યોગ કરવાની, પણ ત્યાર પછી થોડી બ્રેક મળી આપણને અને એના પછીના થોડા વર્ષો પછી આપણે યોગ કરવાની શરૂઆત કરી શકીએ છીએ.
એની માટે એક બહુ નાનકડું એક ઉદાહરણ આપું તો સ્કૂલમાં બધા જતા હોય છે, અને સ્કૂલમાં જઈએ ત્યારે ટીચર આપણને જે શીખવાડે એનો આપણે અભ્યાસ ઘરે કરવાનો હોય છે. તો માતાના ગર્ભમાં જે શીખ્યા છે એ 8 વર્ષ સુધી આપણે એનો અભ્યાસ કરવાનો છે, પછી બહારના ગુરુ આપણને નવું જ્ઞાન આપતા હોય છે.
ડોક્ટર, કઈ ઋતુમાં કેવા યોગ કરવા જોઈએ, કે પછી ઋતુ પ્રમાણે યોગ જુદા જુદા હોય, કે બધી ઋતુમાં વ્યાયામ સરખો જ હોય?
સંતોષભાઈ, તમે 2 શબ્દો વાપર્યા, વ્યાયામ અને યોગ. વ્યાયામનો મતલબ છે વી આયામ, શરીરને અમુક રીતે વાળવી, ઝુકાવવી, કંઈ પણ. જ્યારે યોગનો મતલબ છે કે તમારે તમારી જાતને તમારા શરીરની અંદર બેઠેલા એની સાથે જોડવું, એટલે યોગ અલગ છે, વ્યાયામ અલગ છે.
આજે તો મારો પણ ક્લાસ થઈ જ રહ્યો.
બિલકુલ બિલકુલ. તો આમાં એવું છે કે યોગને 8 અંગોમાં વિભાજિત કરી દીધેલું છે. આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ 4 અંગ છે, અને પછી છે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો તમે જે પ્રશ્ન પૂછો કે દરેક સિઝનમાં અલગ અલગ હોય કે સેમ હોય, તો એની પાછળનું રીઝન એવું છે કે આસન અને પ્રાણાયામ એવી વસ્તુ છે જે અલગ અલગ સિઝન પ્રમાણે અલગ અલગ કરી શકાય છે. અને ગરમીની સિઝન હોય ત્યારે ઓબ્વિયસલી તમને ઠંડકની જરૂર હોય છે, એવી રીતે શિયાળાની સિઝનમાં ગરમીની જરૂર હોય છે. તો આવા આસન અને પ્રાણાયામમાં ભાગ પડી શકે છે. જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ કે જે અન્ય યમ નિયમ છે એમાં કોઈ ભાગ નથી હોતા. તો યોગ ગમે તે સિઝનમાં કરી શકાય છે, ફક્ત આસન પ્રાણાયામમાં થોડો ફરક છે.
ડોક્ટર, યોગથી ફાયદા તો બધાને થાય છે જ, એ આપણે બધાએ સાંભળ્યું છે. ઘણા બધા પ્રમાણો પણ એના હવે તો રજીસ્ટર્ડ થયા છે. પરંતુ આ યોગ કે પ્રાણાયામ કરવાથી કોઈ નુકસાન થાય ખરું કે એના કોઈ ગેરફાયદા પણ ખરા?
ઇટ્સ રિયલી વન્ડરફુલ ક્વેશ્ચન. આ બહુ જ ઓછા લોકો પૂછતા હોય છે કે યોગના કોઈ ગેરફાયદા હોઈ શકે કે કેમ. એઝ એ આયુર્વેદિક ડોક્ટર મારી પાસે ઘણા વ્યક્તિઓ આવતા હોય છે કે બેન પાછળ કમરનો દુખાવો ખૂબ વધી ગયો છે, કસરત કરવાથી આવું થઈ શકે, યોગ કરવાથી પણ આવું કંઈ થઈ શકે, મને ખબર નહોતી. તો હું ચોક્કસ કહીશ કે બે ગેરફાયદા થાય છે. એક, વધુ પડતું મેડિટેશન કરવાથી તમારું માઇન્ડ તમારા કંટ્રોલમાં આવી જતું હોય છે અને તમે આખી દુનિયાને તમારા જેમ જ જોવા માંડો છો, તો તમને ગુસ્સો આવતો બંધ થઈ જાય છે. તો આ એક એનો ગેરફાયદો છે. કારણ કે જો તમે મટીરિયલ વર્લ્ડમાં જીવતા હો અને તો તમને બિલકુલ ગુસ્સો આવવાનો બંધ થઈ જાય તો એ યોગ્ય નથી. તમારે બતાવવા માટે, ભલે તમારા શરીરને એની ઇફેક્ટ થાય કે ના થાય, પણ સામે એકવાર બતાવવા માટે ફૂંફાડો મારવો જરૂરી છે, ભલે કાટો નહીં. તો એવી રીતે સામાન્ય ગુસ્સો પણ બતાડવા પૂરતો જરૂરી છે. અને બીજું છે કે તમારા શરીરની કઈ કન્ડિશન છે એ જાણ્યા વગર તમે જો અભ્યાસ સારું કરી દેશો તો આસનોથી કેટલાક ગેરફાયદા થવાની શક્યતા છે. એવી જ રીતે પ્રાણાયામમાં છે કે તમારા શ્વાસ ઉપર તમે કંટ્રોલ લઈ રહ્યા છો, પણ તમને ખબર નથી કે કપાલભાતિ કેવી રીતે કરવી અને ભસ્ત્રિકા કેવી રીતે કરવી, બંનેનો ડિફરન્સ નથી ખબર, અને તમે કોઈક ચોક્કસ પ્રકારના રોગથી પીડાઓ છો, તો એ વસ્તુ એમાં કારગર નીવડે કે કેમ. એટલે આઈ વુડ પ્રિફર કે કોઈ પણ સ્વામીને કે કોઈ પણ બાબાને ટીવી ઉપર કે યુટ્યુબ ચેનલ પર જોઈને શરૂ કરવાને બદલે કોઈક સર્ટિફાઈડ યોગા ટીચર અથવા તો કોઈ પ્રોપર એનો પ્રોફેશનલ માણસ હોય એની પાસે ફેસ ટુ ફેસ મળો, શીખો અને પછી પ્રેક્ટિસ શરૂ કરો, તો આ ગેરફાયદામાંથી ચોક્કસ બચી શકાય.
ટ્રેડિશનલી જે યોગા આપણે કરતા હતા પહેલા, ઋષિમુનિઓના ટાઈમથી કરતા આવ્યા છીએ, એ યોગ જ યોગ્ય કે અત્યારના ફ્યુઝન વર્ઝન પણ આવ્યા છે, ઘણા નવા યોગ પણ શરૂ થયા છે કે નવી રીતે જ, તો તમારા મતે ટ્રેડિશનલ કે પછી ફ્યુઝન યોગા?
ઇટ્સ વેરી કન્ફ્યુઝિંગ, બટ એઝ આઈ સેડ કે એક ટ્રેડિશનલ જે યોગા છે એની એક પ્રોપર ચેનલ છે કે જેના થ્રુ તમે જાઓ તો શારીરિક, માનસિક, આધ્યાત્મિક આ ત્રણેય લાઈનને તમે એક સાથે ડ્રો કરી શકો છો. ફ્યુઝન, એઝ યુ સેડ કે પીઝાનું વર્ઝન ગુજરાતી ભાખરીની ઉપર શાક મૂકવું એ છે, અને જો તમને પ્રોપર ઇટાલિયન પીઝા પસંદ ના હોય તો ગુજરાતી ફ્યુઝન વર્ઝન પણ ચાલે. સો એવી રીતે આઈ વુડ પ્રિફર કે જો તમારે ફ્યુઝન વર્ઝન વાપરવું જ હોય તો પ્લીઝ ગો એન્ડ લર્ન, પ્રોપર ઇન્સ્ટ્રક્શન સાથે શીખો અને પછી તમે જાઓ, જાણો કે આ વસ્તુ મારા માટે કેટલું યોગ્ય છે અને નથી. એની ડિફરન્શિએટ કર્યા પછી તમે તમારા જાતે નિર્ણય લો કે ટ્રેડિશનલ યોગા તમારા માટે યોગ્ય છે કે ફ્યુઝન.
ડોક્ટર ખુશદિલ, તો અંતમાં એક એવો પ્રશ્ન કે કોઈ આસન કે પ્રાણાયામ કે જે દરેક ઋતુમાં કરી શકાય અને આજની આપણે જે આ ઓસ્ટ્રેલિયાની ભાગદોડ ભરી જિંદગી છે એમાં બધા પાસે સમય તો ઓછો જ છે, તો ઓછા સમયમાં વધુ પ્રાપ્ત કરી શકાય એવું કંઈ ખરું?
તો આ એક સામાન્ય ટિપ્સ છે જનરલ પબ્લિક માટે. મને, તમને કે દુનિયાના કોઈ પણ વ્યક્તિને જીવતા રહેવા માટે શું જરૂરી છે? શ્વાસ. તો પ્રાણાયામ એક એવી વસ્તુ છે કે જે પ્રાણ અને આયામ એટલે કે શરીર, વ્યાયામ તો શરીરને આયામ એટલે કે શરીરને જુદી રીતે વાળવું, એવી રીતે પ્રાણને એટલે તમારા શ્વાસની અંદર રહેલી ચેતન તત્વને જુદી રીતે વાળવો, કેવી રીતે વાળશો? સ્ટ્રેસ ભરી જિંદગી જે તમે કીધું એમાં તમારો શ્વાસ આમ પણ આઈધર ટૂંકો હશે અથવા તો નહીં હોય અથવા તો બિલકુલ અસ્તવ્યસ્ત હશે. બસ એને વ્યવસ્થિત કરવાનો છે. અને એની માટેની શું પ્રોસિજર છે, શું રીત છે? ધીમે ધીમે, શક્ય હોય એટલો ધીમે શ્વાસ લો અને શક્ય હોય એટલો ધીમે શ્વાસ કાઢો. બસ આ એક પ્રાણાયામ છે. જેટલી વખત તમે કરી શકો એટલી વખત કરો. કારણ કે તમે જો લાંબો શ્વાસ લેશો ને લાંબો શ્વાસ કાઢશો તો તમારું મન ક્યાંય ભટકશે નહીં, સ્ટ્રેસ આવશે નહીં, બીજા વિચારોમાં ધ્યાન જશે નહીં. અને આ પણ એક આસનની રીત છે. મારા ગુરુ કહેતા હતા કે સૌથી અઘરામાં અઘરું આસન હું તમને આજે કરાવવા જઈ રહ્યો છું, અને પછી એમ કે શવાસન કરો. તો અઘરામાં અઘરું આસન શવાસન જો તમને આવડે તો પ્રાણાયામ સાથે કરો. એની માટે કશાની જરૂર નથી, કોઈ ગુરુની જરૂર નથી. શવાસન એટલે તમારી બધી જ ઇન્દ્રિયોને બહારના વાતાવરણમાંથી તમારી અંદર ખેંચવાની છે, અને અંદર ખેંચતા તમારું મન ભટકવા માંડે છે. તો એ મન ભટકતું બંધ થાય એની માટે તમારે તમારા શ્વાસ ઉપર નજર રાખી લેવાની. આમ કરતા કરતા રોજ સુઈ જાઓ, એટલે રોજ જે મરવાની પ્રોસિજર કરો, અને જુઓ તમારું જીવન કેવું સરસ થાય છે.
ડૉક્ટર ખુશદિલ, આટલો સમય ફાળવ્યો અને આટલી સરસ માહિતી અમારા શ્રોતાઓને આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર સંતોષભાઈ, ફરીને ફરી SBS ગુજરાતીનો આ સારી વિઝડમ શેર કરવા માટે અને મારો ટાઈમ લેવા બદલ થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.